ટ્રેક નંબર 58 વેદન વિશે. વેદન એ વળી શું? વેદન શેનું હોય? જ્ઞાનનું કે રાગનું કે આનંદનું? સાંભળો, વિચારો અને અનુભવો.
ચતારી લગ્નમાં વિહિતા લગ્નમાં શુદ્ધા લોકમાં સાહુ લોકમાં કેવડી લોકમાં ચતારી શરણમ પૌજામી અરહિંતા શરણમ પૌજામી સીધા શરણમ પૌજામી સાહુ શરણમ પૌજામી કેવડી પણ બ્રહ્મ શરણમ પૌજામી ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભૂસાગરમાં કરે તે સકળ કરમમાં અનંત મોક્ષના સકળે અનંત ભાવ કરીને જે ગુણ ગાય તે જીવ કરીને નિશ્ચય જાય સંસારમાં એ શરણ ચાર અવક્ષરમ નહીં કોઈ જે નરનારી યાદ રહે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અંધ પ્રશે લક્ષ્મી ભરા ભંડાર ગુરુ હોય તમને તમારે કોઈ સદા મનું ઊંચી પડતા બુદ્ધિ રીતે અંદર એકમત થઈને વેદન નથી, છૂટો પડી ગયો માટે ગૌણ વેદન છે. નિર્વિકલ્પ દશામાં એનું વેદન નથી, અબુદ્ધિપૂર્વક થઈ ગયું એને બુદ્ધિમાં કોઈ વેદન આત્માનું જ છે, બીજું વેદન નથી. અસ્થિ પ્રાચીન એટલી ગૌણ વેદન છે, અમારું સ્વરૂપ નથી. હું આ છૂટી જવા તો અત્યારે છૂટી જવાય, પણ વેદન છે, જ્ઞાન ધારાનું મુખ્ય વેદન છે. વધારે છૂટવાનો પ્રયત્ન છે.
સ્વસંવેદન પ્રત્યક્ષ આત્મા થાય છે, આત્માને મામલો છે એવો સ્પષ્ટ આત્મા દેખાય છે.
પણ પોતે સાક્ષાત પોતે જ છે સુખ દુઃખ નું વેદન. એ તો વેદન છે, આ તો પોતે સ્વયં પોતે પોતાને વેદી રહ્યું છે. નાયક પોતે દ્રવ્ય આનંદ ગુણોથી ભરપૂર અને સુખ ની અનુભૂતિ નું વેદન પોતે કરે છે. ઓલું દુઃખ નું વેદન, આ સુખ નું વેદન. પણ એ દુઃખ નું વેદન તો એ એની અમુક એની રીતે એ કઈ પોતાનું સ્વરૂપ નથી. આ તો પોતાનું સ્વરૂપ છે અને સ્વરૂપ માંથી પરિણમન કરતું જે સુખ પોતાના સ્વરૂપ માંથી આવે છે. એટલે એમ એને ઉપમા અપાય કે ઓલું દુઃખ નું વેદન એમાં સુખ નું વેદન છે. પણ એમાં એને ફેર છે કે જે પોતે એમાં દુઃખ ની આકુલતા કરે અને રાગ ની આકુલતા કરીને સુખ વેદે છે એ એને માત્ર કલ્પના છે. એ સુખ એમ કલ્પિત સુખ નથી. એમ કે રાગ નું સુખ વેદે અને માને કે હું સુખી છે ને ઓલું દુઃખ છે એવું મને કલ્પિત, એમ કલ્પિત સુખ એવી જાતનું નથી. આ તો સહજ સુખ છે, સાક્ષાત પ્રત્યક્ષ સુખ જ છે. પ્રત્યક્ષ વેદન અપેક્ષા એ પ્રત્યક્ષ છે, એ સાક્ષાત છે. સાક્ષાત દેખી રહ્યો છે, પછી એના સૂક્ષ્મ બધા ગુણ પર્યાવરણ આખો એમ પ્રત્યક્ષ કેવળ જ્ઞાનની અપેક્ષા એ પરોક્ષ છે. બાકી એના વેદન અપેક્ષા એને પ્રત્યક્ષ છે, દેખી જ રહ્યો છે. આત્મા અપ્રગટ છે એવું એને લાગતું જ નથી. આત્મા એને પ્રત્યક્ષ પ્રગટ જ છે, એમ જ એને વેદન છે કે આ રહ્યો આત્મા પ્રત્યક્ષ વેદનમાં છે. એ પરોક્ષ છે, દેખાતો નથી એવી જાતનું નથી. એને પ્રત્યક્ષ વેદનમાં જ છે અને આ રહ્યો આત્મા એનું જ વેદન કરું છું. એવું છે, વેદન અપેક્ષા એ પ્રત્યક્ષ છે. એ કીધું ને એક માણસ પ્રત્યક્ષ એમ એ પોતે પ્રત્યક્ષ વેદન ની અપેક્ષા એ પ્રત્યક્ષ જ છે. કોઈ કલ્પી લે છે કે વિકલ્પ ઓછા થયા તો સુખ જેને શાંતિ આવી, એ કલ્પનાથી સુખ મને શાંતિ મને એ એક જુદું છે. અને એક પોતાનો આત્મા ન્યારો થઈ અને પોતે તત્વ જ પરિણતી જેની ન્યારી થઈને જે સહજ સુખાવે છે એ એક જુદું છે. ઘણા ધ્યાનમાં કલ્પી લે છે એવી જ. હવે વિકલ્પ ઓછા થઈ ગયા એટલે એને શાંતિ લાગે કે ઓલું દુઃખનું વેદન આ શાંતિનું એમ નથી. આ તો આત્માનું જે અસ્તિત્વ છે એનો આશ્રય ગ્રહણ કરીને અંદરથી પોતે ન્યારો થઈને જે સુખ આવે છે એ સુખ એને જુદી જાતનું છે અને પોતે આત્માના પ્રત્યક્ષ વેદન રૂપ છે.
એના
ઉપરથી બીજું નથી એવી એની દ્રઢતા પૂર્વક ની પ્રકૃતિ જોરદાર આવે છે. બીજો નથી આ જ મુક્તિ નો માર્ગ છે, બીજો નથી. વેદન રસ વેદન માં તો પોતે આત્મા આત્મા આવે. વેદન રસ માં તો ચૈતન્ય ના અનંત ગુણ છે, એ અનંત ગુણ એના વેદન માં એના સાનુભૂતિ માં આવી જાય છે. ઉક્ષમ રસ માં તો એક એની શાંત સ્વભાવ જે છે શાંત રસ એ આવે છે. શાંત રસ વેદાય ને વેદન રસ વેદ એનો અનંત ગુણ વેદન આવી જાય છે. વેદન એટલે સાનુભૂતિ સાનુભૂતિ થાય છે આત્માની ત્યારે અનંત ગુણોના જે સ્વભાવ વેદન આનંદ ગુણ વેદાય આનંદ વેદાય જ્ઞાન જ્ઞાન કઈ જાતનું દર્શન થાય ચાલે અનંત ગુણ એના સ્વભાવ વેદન જે વેદનમાં આવી શકવા યોગ્ય છે એ ગુણ વેદન થાય છે. દરેક ગુણ આવી જાય છે ઉક્ષમ રસમાં એક એનું શાંત ગુણ છે શક્તિ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ માં તો એ બે નવી સ્વાનુભૂતિ માંથી પ્રગટ થયો જે ઉક્ષમ રસ છે એ અને બધા ગણ સંવેદન એ બધા પણ આકુલતા પૃથ્વીને અંતરમાં હું નાયક છું આ વિભાવ તે હું નથી એમ ભેદ જ્ઞાન પૂરતું વિકલ્પ સાથે હોય અને હું નાયક છું એ ભેદ એમાં જે શાંતિ નો અંશ પ્રત્યે એ શાંતિ નો અંશ અને નિર્વિકલ્પ શાંતિ નો અંશ બે જુદા છે. એને એક અંશ સાધારણ એક આકુલતા તૂટીને શાંતિ થોડી વધારે એ શાંતિ સ્વાનુભૂતિમાં જે શાંતિ નું ઉત્સમ થાય એ અને સ્વાનુભૂતિ નું વેદન એ બે ને અવિનોદન સ્થળ એટલે જ્યાં શાંત રસ હોય ત્યાં એનો સ્વાનુભૂતિ હોય જ એવો અવિનોદન સ્થળ. બાકી ભેદ ની ધારામાં હું નાયક છું નાયક છું અને સવિકલ્પતામાં એનું નાયક છું નાયક છું માતા ધારા વેચી દે એમાં એને અંશે શાંતિ ને સમાધિ વેદાતી છે. એ શાંતિ સમાધિ અને નિર્વિકલ્પ ની શાંતિ સમાધિ જે લીધી
હોય તું જયારે ભગવાન બળ ઉભરે ઉભરાય એ ટાઈમે વેદન વેદન નો સંબંધ સાથે સાથે
નાયક નિર્વિકલ્પતામાં જે જ્ઞાયક વેદાય એમાં સ્વાનુભૂતિ સવિકલ્પતામાં પણ જ્ઞાયક છું રહી શકે છે. સવિકલ્પતામાં પણ અંશે જ્ઞાયકતાની ધારા જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે એને તોડીને એ જે માત્ર ધારણા રૂપે કે વિકલ્પ રૂપે કે અભ્યાસ રૂપે હોય એક જુદ એવા છે અભ્યાસ રૂપે હોય પણ જેને સહજ જ્ઞાતા ધારા હોય છે એ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થયા પછી પણ જ્ઞાતા ધારા હોય છે
એ જ્ઞાતા ઘરામાં એને શાંતિ નાયકતા એ બધું હોય છે, પણ એ સવિકલ્પતામાં હોય છે, ઓલું નિર્વિકલ્પતામાં. નિર્વિકલ્પતાની શાંતિ અને અનુભૂતિ જુદી હોય છે, અને આ સવિકલ્પતામાં તો અમુક અમુક પ્રકારે એટલે અંશે સ્વાનુભૂતિ થાય. સિદ્ધ ભગવાન પૂર્ણ સ્વાનુભૂતિ છે તો સમ્યક દ્રષ્ટિ ને અંશ સ્વાનુભૂતિ, એટલે એને ઉપયોગની ધારા અંશે ગ્રહણ કરે. પણ એને જે સમ્યક દ્રષ્ટિ પણ સમ્યક દર્શન જે પ્રાપ્ત છે એ ચૈતન્યનો સ્વભાવ છે, એ પૂર્ણ ગ્રહણ કરે છે. એને સ્વભાવને પૂર્ણ ગ્રહણ કરે છે, પણ એના વેદનની અંદર અંશ આવે છે. એને જ્ઞાનમાં દ્રષ્ટિમાં એને પૂર્ણ સ્વભાવ આવી જાય છે, પણ વેદનમાં પૂરું નથી, વેદનમાં અંશ આવે છે. દરેક અનંત સર્વગુણાસ્તિક સમ્યક દર્શન સર્વગુણોનો અંશ ને વેદાય છે, પણ પૂર્ણ જે બધા સંપૂર્ણ અંશ થી બધા પૂર્ણ અંશો ખીજા નથી, અંશ વેદન થાય છે. વેદન અંશ છે, ગ્રહણ પૂરું થાય છે, જ્ઞાનમાં ગ્રહણ થાય છે, વેદન અંશ છે. બીજા તરફ ઉપયોગ જાય ત્યારે સ્વાનુભૂતિ નું વેદન નથી હોતું, પણ એને સવિકલ્પ ની ધારા રહે છે. નાતા ધારા નાતા નો અંશે વેદન, એ સવિકલ્પતા નું વેદન એને કહેવાય છે. સવિકલ્પતા ની શાંતિ કહેવાય છે, ઓલી નિર્વિકલ્પ શાંતિ. ઘણા કહે છે કે વિકલ્પ ઓછા છે શાંતિ, એ શાંતિ નિર્વિકલ્પતા ની શાંતિ. પણ જે એને એકત્વ બુદ્ધિ હોય છે એમાંથી ભેદ જ્ઞાન થાય છે, એટલે એને અંશે શાંતિ તો થાય છે, પણ એ શાંતિ નિર્વિકલ્પતાની શાંતિ નથી. ઘણાને એકત્વ બુદ્ધિ હોય ને વિકલ્પ ઓછા થાય તો પછી શાંતિ શાંતિ લાગે, પણ એ શાંતિ ખરેખર નથી. કારણ કે એક તો એને વિકલ્પ ઓછા છે અને એકત્વ બુદ્ધિ એ છે. શાંતિ લાગે તો વિકલ્પ મન થાય ને શાંતિ શાંતિ ક્રાંતિ લાગે, પણ ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ નથી કર્યું તો એ શાંતિ માત્ર એની કલ્પનામાં વિકલ્પની શુભ વિકલ્પ મંદ પેડા. તો વિકલ્પ શુભ થઈ ગયા અને અશુભ ચડી ગયા, આકુરતા ઓછી થઈ એટલે શાંતિ લાગી, પણ ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ નથી કર્યું ત્યાં સુધી સાથે શાંતિ જ નથી. પણ સવિકલ્પતામાં જે ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ થાય છે, ચૈતન્ય નાયક રૂપે છે એમ ગ્રહણ થાય છે, નાતાધારે થાય છે, ત્યારે અંશે શાંતિ પ્રાપ્ત છે. પણ એ શાંતિ સવિકલ્પતાની શાંતિ કહેવાય છે, નિર્વિકલ્પ શાંતિ. ચૈતન્ય અસ્તિત્વ ગ્રહણ નથી થયું ત્યાં સુધી કશાય ની મંદતા ની શાંતિ. ચૈતન્ય અસ્તિત્વ ગ્રહણ થાય તો એ કઈક માર્ગે છે, અને માર્ગ ભલે નિર્વિકલ્પ નથી થયું, પણ ચૈતન્ય અસ્તિત્વ ગ્રહણ થયું એના જ્ઞાનમાં આવ્યું, અને વિકલ્પથી કંઈક અંશે છૂટો પડ્યો, ભેદ જ્ઞાની ધારા પ્રગટી અને અમુક પ્રકારે તો એ કંઈક માર્ગે આવ્યો છે. પણ એકલું ધ્યાન કરે વિકલ્પ શાંત કરે તો એ માત્ર એને વિકલ્પ શાંત, કશાય મોક્ષમ સાથે શાંતિ. ઓલો નાયકનું અસ્તિત્વ ગ્રહણ કરે તો માર્ગે છે, ભલે નિર્વિકલ્પ નથી થયો તો એ માર્ગમાં છે. નાયકતાને ગ્રહણ કરે, જ્ઞાતા દ્વારા પ્રગટ કરે, એનો અભ્યાસ કરતો, એ અસ્તિત્વ ગ્રહણ કરતો માર્ગમાં કેમ છે? પણ ઓલો એકલા વિકલ્પ શાંત કરે તો એ માર્ગમાં કશાય નિરીક્ષણ નથી. આ વેદન થાય જે આ મને જે વેદન થાય છે મારા આત્માનું જ છે. પોતાનું અસ્તિત્વ જે ગ્રહણ કર્યું એમાં લીનતા વધી જાય ને વિકલ્પ તૂટી જાય, વેદન થાય છે. એને પૂરો નિશ્ચય જ અંદરથી દ્રઢતા આવે છે કે આત્માની જ અનુભૂતિ છે, બીજી નથી.
વેદન અને દ્રઢીકરણ બંને સાથે
દેહ સાથે થાય છે. વેદન થાય ને દ્રષ્ટા છે, આ મારા આત્માની જ સહાનુભૂતિ છે. બીજું અસ્તિત્વ ગ્રહણ કરે તો પણ દેહાદ્યાસ ના સંસ્કારો એના અંશિત છૂટે છે. નાયક નું અસ્તિત્વ ગ્રહણ કરે તો પણ નિર્વિકલ્પતા થાય એ તો દેહાદ્યાસ નો અભ્યાસ એકદમ છૂટી જાય.
હજી વિધ્વંસ ઉભા છે તો પણ એ સ્વભાવ ને ઓળખી લે, નિર્ણય પાકો થાય છે.
શાંતિ
પણ જે સમીકરણ નિર્વિકલ્પ પછી જે સમીકરણતા હોય છે એવી સમીકરણ પ્રકાશ જયારે થાય ત્યારે થાય, જ્યાં સુધી એની પાત્ર પણ ઉભો છે એની સાથે ત્યાં સુધી તો એની ભાવના વેદન ની સાથે જે થાય એ જ્ઞાન માં એ નિર્ણય કરી શકે છે કે આ શાંતિ આનંદ છે. બીજી કઈ
શાંતિ છે
આમાં શાંતિ છે એવો નિર્ણય કરી શકે, વેદન માં શાંતિ છે એવો નિર્ણય કરી શકે.
લીનતા અને આત્મ સંવેદન બંને એક જ સમયે ઉત્પન્ન થતા હોય,
પેલા તો લીનતા નો અભ્યાસ થાય છે. સંવેદન અનુભૂતિ ને સંવેદન
આત્મ સંવેદન દરમિયાન જે આત્મકૃતિ થતી હોય છે એ જે સ્વરૂપે સ્થિરતા નું કારણ બનતું હોય છે, આગળ તો બીજું કોઈ કારણ નથી.
આત્મસંવેદન વધવાનું કારણ સ્વરૂપ તરફ નાયક ની દ્રઢતા અને સ્વરૂપ ની લીનતા એ બે કારણ થી આત્મસંવેદન વધે છે. લીનતા કોઈ વાર લીનતા એવી વિકલ્પ હોય અને નિંતા જે થતી હોય છે એ નિંતામાં સંવેદન નથી હોતું, પણ વિકલ્પ વૃત્તિને જે સંવેદન થાય છે એ અનુભૂતિ રૂપ સંવેદન હોય છે, એ ખરું સંવેદન છે. અને એ સંવેદન વધવાનું કારણ સ્વરૂપ તરફ વારંવાર ભેદ જ્ઞાન ની ધારા ની વિશેષતા થાય કે હું જ્ઞાયક છું, વારંવાર જ્ઞાયકમાં વધારે વધારે નિંતા થાય અને વિકલ્પ તૂટે, વારંવાર વિકલ્પ તૂટે તો એ સંવેદન બોલવાનું કારણ છે. આત્માનો પુરુષાર્થ સ્વભાવ તરફ નું બળ
આત્મજ્ઞાની પુરુષો અનુભવમાંથી છૂટી જાય ત્યાર પછીનો એમનો ધીરે વાત કેવો હોય અનુભવ અનુભવમાંથી છૂટી જાય ત્યારનું ચિંતન ફરી પાછો અનુભવ કામ ધીરે એવા ભેદા ધીરે એવા
અનુભવમાં છૂટી જાય ત્યારે બહાર આવે છે બહાર આવે તો એ નાયકની ધારા એની વ્યક્તિ જોઈએ છે હું નાયક છું અંશે લીનતા હો વિકલ્પ આવે એમાં એકત્વ બુદ્ધિ થતી નથી એનાથી નિરાળો નિરાળો ચેતન રહે છે વારંવાર બહાર આવે ત્યારે એ હોય છે અંદર સ્વરૂપની પરિણતિ હોય ઉપયોગ બહાર જાય તો સ્વરૂપની પરિણતિ તો એમને રહ્યા છે વેદન સંવેદન જે અનુભૂતિનું હોય એ નથી પણ અંશે શાંતિ અને સમાધિ અને નાયકની ધારા એ તો નિરંતર પરિણતિ રહે છે ઉપયોગ બહાર જાય છે હા સવિક અને ઉપયોગ અંતરમાં જાય અને એકાગ્ર થાય ત્યારે એની સ્વાનુભૂતિ થાય છે વિકલ્પ સ્થિતિ
સમજણ અને સમ્યક શ્રદ્ધાના બળના કારણે શારીરના વિકલ્પો હોવા છતાં પણ આત્મ શાંતિ નિરંતર પ્રવેશ કલાક
આત્માની શાંતિ કરે છે વેદના દ્વારા પણ એ શાંતિ સંવેદનમાં જે હોય છે એવી વિકલ્પ સ્થિતિની જે નિર્વિકલ્પ શાંતિ નિર્વિકલ્પ આનંદ હોય એવી જાતની નથી હોતી અને નિરાળી ભેદ જ્ઞાન પૂરતી શાંતિ હોય છે
તો પછી શારીરના વિકલ્પો દરમિયાન જે શાંતિ છે એ માત્ર નિષ્કામતાના કારણે
ચારિત્ર સ્વરૂપમાં લીન થાવ એવું ચારિત્ર નિષ્કામ એટલે પર હું જુદો છું હું બહારનો કરતા તો થઈ શકતો નથી પોતે નાયક રહે છે એ નાયકની ધારા અને વિશેષતા થાય છે એ નાયકની વિશેષતા નાયક ધારાની વિશેષતા થાય એટલે સ્વાનુભૂતિ વધતી જાય નિષ્કામ ધારા એટલે પોતાને કઈ કરવાની ઈચ્છા નથી પોતે કરી જ શકતો નથી દ્રઢ પોતે નિરાળું જ છે એટલે એનાથી કોઈ કરતા બુદ્ધિ છૂટી જાય છે માત્ર પોતે નિમિત્ત કઈ થવાનું હોય તો એના નિમિત્ત બને છે એના વિકલ્પ માત્ર રાગ આવે છે કઈ કરી તો શકતો નથી માટે એની કરતા બુદ્ધિ છૂટે એની જ્ઞાતા ધારા એની વિશેષ વિશેષ ઉગ્રતા થતા એની સંવેદન ધારા એકદમ વધી જાય બહુ સંવેદન ધારા વધે એટલે એની ગુંઠાની ભૂમિકા ઊંચી થઈ જાય છે એટલે એને ચારિત્ર દશા આવે છે એટલે એનું બહારનું બધું પ્રવૃત્તિનો યોગ છૂટીને એક મુનિ દશા આવે જેમાં ક્ષણિક 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 અંતર્મૂર્તે અંતર્મૂર્તે સ્વાનુભૂતિની ધારા વધી જાય છે બહાર ઉપયોગ જાય અંતર્મૂર્ત અંતર્મૂર્ત અંદર નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય અંતર્મુખ બહાર આવે ને અંતર્મુખ અંતરમાં આવે એવી સ્વાનુભૂતિની ધારા મુનિ દશામાં વધી જાય અને એવી મુનિ દશામાં એવી ધારા વધવાથી એને કેવળ જ્ઞાન એવી રીતે પ્રગટ થાય એવી દશા થઈ જાય એ ગ્રસ્તાશ્રમમાં હોય ત્યારે અમુક જાતની સ્વાનુભૂતિ થાય પણ બહુ દશા વધી જાય ત્યારે ચારિત્ર દશા એવી રીતે આવે બહુ સ્વાનુભૂતિ બહુ વધી જાય ક્ષણે ક્ષણે મુનિ દશા આવે પછી બહારના કોઈ પ્રવૃત્તિ યોગમાં રહી શકતો નથી અંદર નિવૃત્તિ પરિણતિ એકદમ વધી જાય છે કરતા બુદ્ધિ તો છૂટી ગઈ હતી માત્ર બાદ જોડાતો પણ પછી તો જોડાઈ પણ શકતો નથી એટલી નિવૃત્તિ પરિણતિ વધી જાય પછી મુનિ થઈ જાય છે એકલી વારે 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 સ્વાનુભૂતિની દશામાં જ રહ્યા કરે ક્ષણે થોડી વાર બહાર આવે જો એકદમ રહી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય પણ ક્ષણે બહાર આવે તો શ્રુતના વિકલ્પ આવે કઈ શાસ્ત્ર લખવાના વિકલ્પ આવે એવા આહાર વિહાર આદિના અમુક થોડા થોડા વિકલ્પ આવે બાકી અંદર ક્ષણે 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 સ્વાનુભૂતિની ધારામાં વ્યાજ કરે સ્વાનુભૂતિ એમ કરતા કરતા એને કેવળ જ્ઞાન થાય ત્યારે સાદી અનંત બસ પછી સમાધિ સુખમાં બસ નિર્વિકલ્પ સ્વરૂપની સ્વાનુભૂતિમાં સાદી અનંત થઈ જાય વિકલ્પ તૂટ્યા તૂટ્યા પછી ફરીને આવતા જ નથી એવી સંવેદન ધારા થઈ જાય છે એવી દશા થતી છે પણ અંશ સમ્યક દર્શનથી પ્રગટ થાય છે
જાય
તેમ એની માત્રા સ્વાનુભૂતિ ની માત્રા વધતી જાય.
આત્મા સંવેદન એ સર્વસ્વ છે એવો નિર્ણય હોવા છતાં અનુભવ માંથી કેમ છૂટી જવાનું છે?
એવો નિર્ણય છે પણ પછી એવા આચરણ ને અને એવી પ્રતિ ને આચરણ ને થોડો ક્રમ પડે છે. પ્રતિ દ્રઢ છે કે બસ આમાં જ રહેવા જેવું છે એવી પ્રતિ દ્રઢ છે, પણ એ જાતનો પ્રયત્ન ને અને પ્રતિ ને પ્રતિ રૂપ પ્રયત્ન થઈ ગયો છે કે બસ આ નાયકતામાં રહે છે, પણ વિકલ્પ તૂટીને એવું આચરણ કરવામાં એને થોડો ક્રમ પડે છે, પુરુષાર્થની થોડી મંદતા રહે છે. એટલે એની નિર્ણય એવી જાતની પ્રતિ દ્રઢ હોવા છતાં પણ એ વિકલ્પ બહાર આવી જાય છે. કારણ આથી અંતર માંથી જેટલી એને વિરક્તિ અંદર થી થવી જોઈએ એટલી થઈ નથી. થોડા રાગ ને એની જાતના અમુક જે વિરક્તિ પૂરી આવવી જોઈએ એ થઈ નથી. એટલે ચારિત્ર દશા પ્રયત્ન ક્રમ છે ઓછો છે. એટલે બધું સર્વસ્વ છે આમાં રહેવા જેવું છે એટલી એને દ્રઢતા હોય છે તોય પ્રયત્ન એટલું કામ નથી કરતું એટલે બહાર આવી જાય. જ્ઞાન માં શ્રદ્ધા માં પૂરેપૂરું જોર છે પણ આચરણ એટલું થઈ શકતું નથી એટલે બહાર આવી જાય.
વિશે જે વિકરાળતા ઉત્પન્ન થાય છે એને અને સંવેદ દર્શન બંનેને એમ તો નિયત ને બીજી સંબંધ છે કે આત્મ સંવેદન એ જ સર્વ પ્રકારના મોહનો ક્ષય થવાનું સબળ કારણ ગણી શકાય.
હા, સંવેદન એ જ મોહન
છે, બીજો કોઈ રસ્તો છે નહીં.
વિશ્વાસ કરે, જ્ઞાન કરે, પ્રતીક કરે, જ્ઞાન કરે ને વેદન કરે, એ ત્રણેય થાય તો થાય. જ્ઞાતાની ધારા થાય ને જ્ઞાતાનું વેદન. સ્વાનુભૂતિનું વેદન જુદું, આ તો એને સવિકલ્પતામાં પણ હું જ્ઞાતા છું એવી જાતનું અંતરમાં એક જાતનું એને શાંતિ અને સંશય વેદન. વિકલ્પથી હું છૂટું છું ને હું આ જ્ઞાયક છું એના ઉપર દ્રવ દ્રષ્ટિનું જોર આવે, એનું જ્ઞાન કરે, એનું અંશે એની શાંતિ લાગે કે આનાથી હું છૂટો છું. હવે તો મારું સ્વરૂપ નથી. કવિ કવિતામાં પણ એવું થઈ શકે. સ્વાનુભૂતિનો આનંદ તો એક જુદી વ્રત છે, આમાં કઈ આનંદ નથી, પણ એને એટલું માતા તરફ નું અમુક જાતનું વેદન શાંતિ માં આવે છે. સ્વાનુભૂતિ પછીની તો સહજ ધારા છે, પણ ત્યારે પેલા પણ પોતે આવો અભ્યાસ કરે તો થઈ શકે. છુટ્ટો પાડવાનો અભ્યાસ કરે તો થાય, તો એની જ્ઞાતાની સન્મુખ દશા થાય તો એની દ્રષ્ટિ દ્રઢ થાય, એનું જ્ઞાન થાય, એની પરિણતિ થાય, બધું થાય. એ ભેદ જ્ઞાન કરવાનું કે છે યા છે અંશે એને જુદો પડે, એમાં એનું ભેદ જ્ઞાન થાય, એની અંશે એની ભીનતાની પરિણતિ જરા થાય તો એનું અમુક અંશે શાંતિ પણ લાગે. વિકલ્પ છૂટા નથી પણ આનાથી જુદો છું એવી જાતનું એને જ્ઞાનમાં આવે એ જાતની ભીનતા પણ આવે છે. વેદન તો ઘણા ધ્યાનમાં રહે છે એને કે વિકલ્પ ને વિકલ્પ શાંત થઈને વેદન થાય એ નહીં. આ તો વિકલ્પ તૂટીને જે સ્વાનુભૂતિ એનો આત્મા જ એને કહી દે કે આ જ મુક્તિનો માર્ગ ને આ જ આત્માની આત્માની સ્વાનુભૂતિ. એનો આત્મા જ અંદરથી યથાર્થ એને યથાર્થ જ્ઞાન યથાર્થ અનુભૂતિ થાય. બાકી ઘણા ધ્યાન કરે વિકલ્પ મંદ કરે અને અંદર માં આકુળતા અંદર સૂક્ષ્મ ભરી હોય પણ વિકલ્પ તૂટ્યો ન હોય તો એ કઈ સ્વાનુભૂતિ. વિકલ્પ તૂટીને ભેદ જ્ઞાની ધારા થાય કે હું નાયક છું, જ્ઞાતા છું, મારો સ્વભાવ જુદો, આ વિકલ્પની ઝાડ છે એ હું નથી, એ તો આકુળતા રૂપ છે, એની કર્તૃત્વ હૃદય છૂટીને જે નાયક ની થાય, પછી અલ્પ અલ્પ એને વિકલ્પ હોય છે, પણ એ વિકલ્પ મારો સ્વભાવ નથી, એમાં ભેદ જ્ઞાન કરીને જેને ઉગ્રતા થાય, એમાં વિકલ્પ તૂટીને જે સહાનુભૂતિ થાય, એ કોઈ જુદી હોય છે. એનો આત્મા જ યથાર્થ કહી દેશે કે આ સહાનુભૂતિ ને આ જ આત્માનું, આ આત્માનો વેદન જ છે. અનંત ગુણ ની પરિણતિ એને ખ્યાલ માં આવે છે,
સંકેતી રહ્યો છે કેમ કે જુદું જુદું પાસે.
અનંત આત્મા તો ગુણ તો બધા એક દ્રવ્ય જ છે, પણ એમાં અનંત અનંત ભાવો ભરેલા, અનંત ગુણો ભરેલા છે. એનું ભાવ ભાષણ થાય છે, કેવળ જ્ઞાની પ્રત્યક્ષ જાણે છે, પણ એને આ સ્વાનુભૂતિમાં પણ એનું ભાવનું ભાષણ થાય છે. સ્વાનુભૂતિ વખતે
હા,
સ્વાનુભૂતિ એના વેદનમાં આવે છે. અંદર દેખનારું ચેતન છે, આંખ તો નિમિત્ત છે. આજે બહાર નું દેખાય આંખ દેખે, આંખ તો નથી, આંખ તો જડ છે, આંખ દેખતી નથી, દેખનારું અંદર છે. એને આ એની સૌક્ષમ શક્તિ ને લઈને એ સીધું દેખી શકતા કે ભાઈ આંખ ને નિમિત્ત છે, આંખ તો જડ જ છે, ચેતન વેડે આંખ ક્યાં દેખે છે, એ દેખનારો તો પોતે જ છે, ચેતન છે. હવે જે પોતે જ દેખનારો છે એને આલંબવાની જરૂર નથી પડતી, એને તો આલંબવાની તો સૌક્ષમ જ્ઞાન છે એટલે જરૂર પડે છે. એ ચેતન પોતે સ્વયં દેખનારો છે, સ્વાનુભૂતિમાં એનો દેખવાનો ગુણ કઈ ચાલ્યો જતો નથી. સ્વયં દેખનારો પોતે પોતાને દેખે છે, એ વખતે બહાર ઉપયોગ નથી, પણ પોતે પોતાને દેખે, પોતે પોતાને વેદે છે. ભલે એને પ્રત્યક્ષ કેવળ જ્ઞાની હોય એવું નથી, પણ એના વેદનમાં આવે છે. દેખનારો પોતે છે, આંખ કઈ દેખતી નથી, દેખનારો એનો દેખવાનો ગુણ જ ચૈતન્ય છે. આંખ તો જેલ છે, ચૈતન વળ્યો જાય તો આંખ ક્યાં દેખે છે. દેખનારો ચૈતન્ય છે, જાણનારો ચૈતન્ય છે, જાણનારો પોતે છે, દેખનારો પોતે છે, નાયક પોતે જાણનારો. જે જે ભાવ જે થાય એ બધાનો જાણનારો અંદર છે. વિભાવ એક પછી એક વિકલ્પ બધા ચાલ્યા જાય તો જાણનારો એમને ઊભો છે. નાનપણથી અત્યાર સુધી શું શું થયું બધા બધું જ્ઞાન જાણે છે, વિકલ્પ તો વયા ગયા છે, કાર્ય વયા ગયા, તો જાણનારો તો એમને એમ છે. જાણનારો ને દેખનારો એ પોતે સ્વયં ગુણવાળો છે, જાણનારો દેખનારો. અને જે આનંદ ગુણ છે એ બહાર થી આનંદ માને છે, કલ્પિત છે, પણ એ વિકલ્પ તૂટી જાય, આકુળતા તૂટીને જે નિર્વિકલ્પ દર્શાવે એને સ્વાનુભૂતિમાં જે આનંદ ગુણ વેદાય છે એની સાથે એને અનંત ગુણો નું ભાવ નું ભાષણ થાય છે.
પોતે પોતાને સંચેતે છે એ પણ ગુણ માંથી
આવે, પોતે પોતાને સંચેતે છે એ પણ એક જાત નું ગુણ છે, એનો ધર્મ છે. એક જાત પોતે પોતાને ચેતે છે, સંચેતે છે, પોતે પોતાને જાણે છે. સંચેત તો એટલે જાણ, એ ચેતનતા છે, એમાં જડતા નથી. વિકલ્પ તૂટી ગયા એટલે શૂન્ય નથી જતો, વિકલ્પ એના વયા ગયા એટલે એનું જાણવાનું વયું નથી જતું. વિકલ્પ ને જાણનારો, વિકલ્પ આવ્યો એને જાણનારો, એને વિકલ્પ છૂટી ગયા એટલે એ શૂન્ય નથી જતો, એનું જાણવાનું જાણનારો ઉભો રહે છે. એ જાણે છે, પોતે પોતાને જાણે છે, પોતે પોતાને જાણે છે, પોતે પોતાને દેખે છે, પોતે પોતાના આનંદ નો અનુભવ કરે છે, પોતે પોતામાં લીનતા કરે છે, પોતે પોતાના અનંત ગુણ નો એનો ભાવ નું ભાષણ થાય છે.
એટલે જુદા જુદા ગુણો નો પણ
હા ખ્યાલ આવી જાય છે. અલૌકિક અનુભૂતિ છે, એનાથી અલૌકિક અનુભૂતિ છે, ચૈતન્ય અનુભૂતિ સ્વતઃ સિદ્ધ છે. ચૈતન્ય એને કોઈ બનાવેલું નથી, તમે સ્વયં જાણનારો, સ્વયં દેખનારો, સ્વયં આનંદ, સ્વયં અનંત ગુણ ને અનંત શક્તિઓથી ભરેલો છે. વિકલ્પ તૂટી ગયા એટલે એકલો સ્વયં થઈ ગયો એટલે પોતાને વિશેષ અનુભવ અને અપૂર્વ નિર્વિકલ્પ અનુભવ થાય છે. પોતાનું નાયક નું અસ્તિત્વ એમાં એની અનંત શક્તિઓ અનંત ગુણ આવી જાય છે.
એ
તો એને સ્વાનુભૂતિ માં
સ્વાનુભૂતિ
અનંત ગુણો ની પર્યાય અનંત પર્યાય કઈ જુદા જુદા નામ કે એ કઈ
જરૂર
હોતા એના ભેદન
સ્વાનુભૂતિ શાંતિ ને કેવો અતિમરી રસ હોય છે એનું થોડો વર્ણન.
એ તો કઈ વચન માં આવે છે જગત થી જુદું છે, જગત થી જુદું છે. જે એને વિભાવ નો આનંદ વિભાવ નો રસ છે એ તો જુદો, તો નિર્વિકલ્પ આનંદ છે. ચૈતન્ય આશ્રય માંથી ચૈતન્ય રૂપ છે, ચૈતન્ય માંથી પ્રગટેલો આનંદ છે. એને કોઈનો આશ્રય નથી, પોતે ચૈતન્ય પોતે પોતાના આશ્રય માંથી પ્રગટેલો છે. જેમ બરફ છે એમ પોતે અનંત અનંત શાંતિ અનંત ઠંડક થી ભરેલો, એમાં અનંત શાંતિ અનંત આનંદ થી ભરેલો. શાંતિ એક વસ્તુ જુદી, આ તો અનંત આનંદ થી ભરેલો, અનંત જ્ઞાન થી ભરેલો. એ તો એનો ગુણ જ છે, જે પોતે પોતાનું ગુણ છે એ ગુણ ની પર્યાય પ્રગટ થાય છે. એને કોઈ વિકલ્પ નો આશ્રય નથી, જ્યાં આકુલતા નથી. આકુલતા એક શાંતિ તો છે, પણ શાંતિ આનંદ પ્રગટ થાય છે. અનંત અનુબંધી નો અભાવ નું પેલા તો ભેદ જ્ઞાન કરે છે કે આવું નથી, તો ભેદ જ્ઞાન છે. વિકલ્પ તૂટી ને જે આવે છે એ તો એના ચૈતન્ય માંથી, એ તો એમાંથી આવે છે. ભેદ જ્ઞાન કરે તો અમુક અંશે શાંતિ એને લાગે છે. આનંદ તો સવિકલ્પ માં એને આનંદ નથી, પણ શાંતિ અને સમાધિ જેવું લાગે છે. બાકી વિકલ્પ તૂટીને તો આનંદ ની આનંદ ઉછરે છે, એ જુદો છે. સવિકલ્પ માં એ હોતો નથી, એ નિર્વિકલ્પ માં જ હોય છે.
ચૈતન્ય ચૈતન્ય ભાતે આસૌ, ચૈતન્ય ચૈતન્ય ભાતે આસૌ. રાગ દ્વેષ ભુલાય રે મારા ધ્રુવ અંગણમાં, રાગ દ્વેષ ભુલાય રે મારા ધ્રુવ અંગણમાં, ધ્રુવ અંગણમાં દરિયા ઉછળતા.
ઘી કેવું, ઘી નો સ્વાદ કેવો, કોઈ કઈ કઈ સાકર કેવું તો કે મીઠું, તો કેવો મીઠો એ કઈ બોલવાની વાત હોતી નથી.
દાખલા તરીકે
દાખલો એ તો અનુપમ છે ને, ઉપમા કોઈ નહીં લાગે, ઉપમા નથી.
આજે સવારે ટેપ માં આવ્યો હતો કે કેવલ જ્ઞાની સર્વ આત્મ પ્રદેશ થી જાણે છે,
પ્રદેશ
થી
એને પ્રદેશ કઈ જીવ ના પ્રદેશો કઈ એને કઈ દબાઈ નથી. એને નિરાવરણ દરેક અસંખ પ્રદેશમાં અનંત અંશો તો એને અમુક અંશ તો ખુલ્લા જ છે, એ જે એના ખુલ્લા અંશો થી જાણે છે.
ઇન્દ્રિય જ્ઞાન માં તો બરાબર કે અમુક અંશોથી જાણે છે, પણ અતિન્દ્રિય વેદન ના કાલે
એ પણ એ જાણે છે, પણ જે કેવળ જ્ઞાન જાણે છે એવી રીતે વેદન પ્રત્યક્ષ છે. એને ભેદ નથી પડતો, આટલા પ્રદેશ જાણે ને આટલા પ્રદેશ થી નથી જાણે, એવો ભેદ નથી. સર્વ પ્રદેશ થી સર્વ આખા સર્વાંગે વેદન, સર્વાંગે વેદન થાય છે. અમુક પ્રદેશ માં વેદન થાય ને અમુક માં નથી થતું,
સર્વાંગમાં થાય.
સર્વાંગે વેદન થાય છે ને સર્વાંગે એ જાણે છે. સર્વાંગે જ્ઞાન પણ સર્વાંગે, વેદન પણ સર્વાંગે. થોડું વેદન છે ને થોડા પ્રદેશ માં નથી, થોડા માં જ્ઞાન છે ને થોડા માં નથી, એમ સર્વાંગે જ્ઞાન ને સર્વાંગે વેદન. પણ એ વેદન પ્રત્યક્ષ છે, એટલું કેવળ જ્ઞાન નું જ્ઞાન પ્રત્યક્ષ છે,
સંપૂર્ણ પ્રત્યક્ષ,
સંપૂર્ણ
અંદર માં શાંતિ ની ધારા ચાલે છે. આ કે પ્રચુર આનંદ કે છે, પ્રચુર આનંદ. હવે એવો પ્રચુર કેટલો
એ વારે વારે ક્ષણે ક્ષણે અંતર આત્માને જાય છે. શુદ્ધ ઉપયોગ ની ધારા વારે વારે પ્રગટ થાય છે. બહાર આવે ને અંતર, બહાર અંતરમુખ, અંતરમુખ અંદર જાય, અંતરમુખ બહાર આવે ને અંતરમુખ અંતરમાં જાય છે. એટલે પ્રચુર સ્વસંવેદન છે, વારંવાર 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 અંતરમાં જાય છે. અને કષાયો તો એકદમ અલ્પ થઈ ગયા છે, સંજવણ એકદમ પાતળા, વિતરાગ દશા વધી ગઈ છે. વિતરાગ દશા વધી ગઈ છે એટલે આનંદ પણ વધી ગયો છે, પ્રચુર થઈ ગયો. વારે વારે અંતર માં જાય ને વિતરાગ દશા એકદમ વધી ગઈ છે. માટે આનંદ પ્રચુર સ્વસંવેદન છે. દૈવ અપેક્ષા એ ત્રિકાળ મુખ્ય છે, વસ્તુ અપેક્ષા, વેદન ની અપેક્ષા એ મુખ્ય. દ્રષ્ટિ તો શાશ્વત ઉપર જ મુખ્ય છે. દ્રષ્ટિ તો શાશ્વત ઉપર, દ્રષ્ટિ તો એક ચૈતન ઉપર રાખવાથી શુદ્ધ કર્યાય શક્ય છે. દ્રષ્ટિ તો પહેલેથી તે ઠેઠ સુધીની દ્રષ્ટિ તો શુદ્ધાત્મા દ્રવ ઉપર, જે શાશ્વત દ્રવ છે, જે પલટાતો નથી, જેમાં ફેરફારો થતા નથી, એવા દ્રવ ઉપર દ્રષ્ટિ એની મુખ્યતા છે. પછી પર્યાયની મુખ્ય અપેક્ષા એને વેદનમાં, અનુભવ વખતે વેદન, વેદન મુખ્યતામાં સહાનુભૂતિ મુખ્ય થાય છે તો એનું દ્રવ, તો એની દ્રવ પર દ્રષ્ટિ છે તો સાથે જ રહે છે. એ પર્યાયના વેદનની અપેક્ષા એને મુખ્ય કહેવામાં આવ્યું છે. એટલે એમાં દ્રષ્ટિ એને, દ્રષ્ટિને કાઢી નાખવાની નથી, પણ એ વખતે પર્યાય એને વેદનમાં મુખ્ય છે એટલે વેદનની અપેક્ષા એને મુખ્ય કહેવામાં આવ્યું છે. વેદનમાં પર્યાય આવે છે માટે વેદન માં દ્રવ નથી આવતું, તો પણ દ્રષ્ટિ તો દ્રવ ઉપર જ રહે છે. દ્રષ્ટિ જો, દ્રષ્ટિ છૂટી જાય તો મુક્તિનો માર્ગ જ છૂટી જાય, તો મોક્ષનો માર્ગ જે પ્રગટ થયો છે એ જ છૂટી જાય. તો દ્રષ્ટિ તો કાયમ, દ્રષ્ટિ તો કાયમ રહેવી જોઈએ દ્રવ ઉપર. વેદનની અપેક્ષા એને પર્યાયને એ વખતે મુખ્ય કહેવામાં આવ્યું છે. વેદન અપેક્ષા અનુભૂતિ, વેદનની પર્યાયની અનુભૂતિ થાય છે માટે. પર્યાય સ્વરૂપ દ્રવનું કેવું છે, એની, એનો આત્માના ગુણો કેવા છે, એનો સ્વાનુભૂતિ કેવી છે, એ બધું વેદનમાં આવે છે. એ અપેક્ષાએ એને વેદનને મુખ્ય કીધું છે. એટલે એમાં દ્રવનું લક્ષ છોડવાનો એવો અર્થ નથી, રાખીને છે. દ્રષ્ટિ અપેક્ષા એ દ્રષ્ટિ મુખ્ય છે, ને વેદન એ જ્ઞાન એને જાણે છે, માટે જ્ઞાન ની અપેક્ષા એ જ્ઞાન મુખ્ય છે. એ વખતે
વેદન મુખ્ય કરીને કઈ ઉપાડ કરવાનો કોઈ પ્રકાર,
ઉપાડ કરવાનો એને મુખ્ય કે એને વેદનમાં પર્યાયો જ આવે છે. એને વેદનમાં દ્રવ એને વેદાતું નથી, પણ પર્યાયો વેદાય છે. એ પર્યાયોનું વેદન થાય છે, એનું જ્ઞાન કરાવવાને, વેદનનું જ્ઞાન કરાવવા માટે છે. ઉપાડતો દ્રવ દ્રષ્ટિથી જ ઉપાડતો થાય છે.
મુખ્ય કયું, કોની સાથે સરખાવીને મુખ્ય કયું, વેદનને મુખ્ય કયું, દ્રષ્ટિ તો મુખ્ય છે, તો એમાં તો પર્યાયની સાથે રખાવીને આપણે કહીએ કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર મુખ્ય છે. તો હવે જે વેદનને મુખ્ય કર્યું એ કોની સરખામણીમાં મુખ્ય?
એને મુખ્ય કીધું કે જે દ્રવ્ય છે ને વેદનમાં નથી આવતું, માટે વેદનની અપેક્ષાએ એને મુખ્ય કીધું કે દ્રવ્ય વેદનમાં નથી આવતું, માટે વેદનની અપેક્ષાએ મુખ્ય છે. વેદનમાં નથી આવતું માટે મુખ્ય છે વેદન અપેક્ષાએ. જણાણું ક્યારે આત્મા કહેવાય? ક્યારે કે વેદનમાં આવ્યો ત્યારે એમ. દ્રષ્ટિ તો જોણે વેદનમાં આવ્યો ત્યારે ખરો આત્મા એમ કહેવાય છે. કેવળ જ્ઞાન રૂપે પરિણમો ત્યારે ખરો આત્મા. એ તો ખરો આત્મા ક્યારે કહેવાનો કે જયારે જેવો થયો પ્રગટ થયો ત્યારે. માટે વેદનની અપેક્ષા એને મુખ્ય કહેવાનો. દ્રષ્ટિ એની અપેક્ષાએ દ્રષ્ટિને ગૌણ કરી, પણ દ્રષ્ટિ તો સાથે મુખ્ય રહે છે. વેદનની અપેક્ષાએ દ્રષ્ટિને ગૌણ કરી છે કે દ્રષ્ટિમાં તો એવું જેવું હતું, પણ એ જેવું છે એવો કાર્યરૂપે નથી પરિણમો, તો એ આત્મા જેવું છે એવું કાર્ય નથી કર્યો, તો એ શું કામનું? માટે જેવું છે એવો જયારે એવું પ્રગટ થયો ત્યારે એ ખરવા, એ વેદનમાં એવો એ જ ખરવા. અહીંયા આંશ અનુભવ થયો, અહીંયા રુજુ સૂત્ર નહીં કહેવાય, પૂરો થયો તો એવા બધું અપેક્ષા છે. બોર્ડ છેલ્લા બોર્ડ માં લીધું ને ખરો આત્મા કરે કે પર્યાય પ્રગટ થઈ
આપ્યું
શુદ્ધ પર્યાય આપ્યું. કારણ જેવો છે એની ગુણ પર્યાયો જેવા છે એવા અનુભવમાં આવ્યા માટે ખરો આત્મા. દ્રષ્ટિ તો એને એના લબ્ધ રૂપે સ્થાપી છે, પણ પ્રગટ ઉપયોગાત્મક રૂપે નથી, માટે જે ઉપયોગાત્મક રૂપે પરિણમો એ આત્મા છે. અપેક્ષા નહી, કેવળ જ્ઞાન ઈ પણ એક પર્યાય નો ભેદ છે. એક દ્રવ ઉપર દ્રષ્ટિ કરવાની ઉદય ભાવ ઉપસમ સહાયક ઉપસમ બધા સહાયક ભાવે એમાંથી એક પારિણામિક ભાવ ઉપર દ્રષ્ટિ કરે. દ્રષ્ટિમાં એટલું જોર છે કે કોઈ અપેક્ષા જેમાં અધૂરી પૂરી પર્યાયની પણ અપેક્ષા નથી એવું, તો અનાદિ અનંત દ્રવ્ય જે શાશ્વત પ્રકૃત દ્રવ્ય છું એવી જાતની દ્રષ્ટિ એવી છે. પાછી જે શુદ્ધતા અશુદ્ધતા છે એનો ખ્યાલ છે, શુદ્ધતા પ્રાપ્ત કરવી છે. પર્યાયમાં પછી જ્ઞાનમાં બધો ખ્યાલ છે. દ્રષ્ટિ આવો અખંડ હું પૂર્ણ દ્રવ્ય જ છું એવી દ્રષ્ટિ છે. કેવળ જ્ઞાની પર્યાય ઉપર પણ દ્રષ્ટિ નથી, કારણ કે એ પછી પ્રગટ થાય છે. અનાદિ અનંત જે દ્રવ્ય શક્તિ રૂપે છે તે જ હું શાશ્વત એ દ્રષ્ટિ એવી બળદાર છે. કોઈ પર્યાયમાં અટકતો નથી, પણ વેદનમાં બધું પાછું આવે છે કે આ મને પર્યાય પ્રગટ થઈ કે આ થઈ, એમાં ક્યાંય અટકતી નથી દ્રષ્ટિ. પણ શુદ્ધ બધી જે અધૂરી પર્યાય નીકળી જાય, અશુદ્ધ પર્યાયની શુદ્ધ પર્યાય પ્રગટ થાય, પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થાય, એ બધાનું વેદન આવે છે. એ વેદન રૂપે પરિણમો એ ખરો આત્મા, કે પોતાનું મૂળ સ્વરૂપ હતું એને પ્રગટ કર્યું. એને એક દ્રવ્ય પર દ્રષ્ટિ કરીને, પછી દ્રષ્ટિ કરીને કરવાનું શું? સાધના કરવા માટે એ દ્રષ્ટિ છે. દ્રવ્ય પર દ્રષ્ટિ કરીને પછી હું શુદ્ધાત્માના દેનન છું. આ વિભાવ હું પણ અધૂરી પૂરી પર્યાયો પણ એ એટલો હું નથી, હું તો પૂર્ણ શુદ્ધાત્મા. દ્રષ્ટિ કરીને પછી કાર્ય શુદ્ધ પર્યાય ને પ્રગટ કરવાનું કાર્ય લાવવાનું છે. કાર્ય ન આવે તો દ્રષ્ટિ નહીં, દ્રષ્ટિ નથી. લક્ષ કાર્ય ઉપર નથી, આ પર્યાય પ્રગટ થઈ ને આ પર્યાય પ્રગટ થઈ એમાં દ્રષ્ટિ રોકાતી નથી. વેદન થાય છે, હું તો પૂરો ભરેલો પૂરેપૂરો ભરેલો છું. એક એક પર્યાય પ્રગટ થાય, પૂરી પર્યાય પ્રગટ થાય તો એનાથી અનંત મારા દ્રવ્યમાં ભર્યું છે. કેવળ જ્ઞાન ની પર્યાય ક્ષણે ક્ષણે તો પરિણામ છે, એક વર્તમાન સમયની પર્યાય પ્રગટ થાય તો એમાં અમને પ્રગટ થયું એમ રોકાતો, એનાથી અનંત ઉદ્રવમાં ભરેલું છે. દ્રવ ઉપર દ્રષ્ટિ તો દ્રવ ઉપર છે, કેવળ પર્યાય એક સમય નથી, એનાથી અનંત શક્તિ દ્રવમાં ભરેલી છે. કારણ એ તો ક્ષણે 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 પરિણામ જ કરે છે. સ્વભાવ તરફ ગ્રહણ કરવાની પરિણતિ, પોતાની સ્વભાવ તરફ નિશ્ચય ને વિભાવમાં દુઃખ. વિભાવ તો આકુળતા રૂપે છે, પોતાને આકુળતા લાગતી નથી, એનું સ્વરૂપ ઓળખેગા તો આકુળતા જ છે. સ્વભાવ તે શાંતિરૂપ છે એવું નિશ્ચય પોતાને આવેલો છે. વિભાવ તરફ એની પરિણતિ ટકી શકે નહીં, અંતર તરફ અંતરમાં જ સુખ છે. વિભાવ હોય ખરો પણ એની એકત્વ બુદ્ધિને તોડતો જાય છે, સ્વભાવ તરફ વળતો જાય છે. આકુળતા તો લાગે આ બધે મારો સ્વભાવ નથી, અને આકુળતા તો દરેક માં આકુળતા થી આકુળતા જ લાગે. આકુળતા વેલે
કે
ગ્રહણ કરે પણ એને વેદનમાં એમ લાગે કે આ આકુળતા છે, એમાંથી છૂટી શકતો નથી પણ એને વેદનમાં લાગે કે આ આકુળતા છે. આકુળતા છે તે કર્યો સ્વભાવ કે આ આકુળતા છે ને આ સ્વભાવ છે આ વિભાવ એમ નિશ્ચય કર્યો એટલે પૂરતું નહીં પણ એની અંદર વેદનમાં પણ લાગે કે આ આકુળતા છે. પણ એ વચ્ચે આવ્યા વગર રહેતું નથી, હજી શુદ્ધાત્માનું સ્વરૂપ પ્રગટ નથી ત્યાં વચ્ચે આવે છે. હજી પણ પૂર્ણતાના અને ભેદનાની પરિણતિ ચાલુ હોય તો વચ્ચે શુભભાવ આવે છે, પણ એ સમજે છે કે આકુળતા છે. આકુળતા આકુળતા રૂપે વેદાય છે, સ્વભાવ સ્વભાવ રૂપે વેદાય છે.
એને તો અતિ આનંદનો સ્વાદ ચાખ્યો છે એટલે આકુળતા પ્રત્યક્ષ જે પડે છે. એ પહેલા પણ મિથ્યા દ્રષ્ટિની ભૂમિકામાં પણ વેદનમાં આકુળતા મન કશાયમાં પણ લાગે
એમ લાગે, એને ખટકની તીવ્રતા થઈ જાય તો એને લાગે કે આકુળતા નક્કી કરે છે. એ પ્રગટ થયો નથી તો એ અંતરમાં પોતે અમુક પોતાનું વેદન ઓળખીને નક્કી કરે તો પોતાથી નક્કી કર્યું કહી શકાય કે પોતે જે આ વેદનમાં આવે છે આ બધા પ્રવૃત્તિરૂપ ભાવો એ બધા આકુળતારૂપ છે, આ જ્ઞાન છે એ શાંતિરૂપ છે. એ અમુક પ્રકારે યુક્તિમાં લે છે પોતાના વેદન ઉપરથી નક્કી કંઈક કરે તો એને કંઈક યથાર્થ નક્કી કર્યું કહેવાય, અંદરથી નક્કી કરે તો એ
કંઈ
કંઈ વધારે યથાર્થ નક્કી નહીં. પોતે પોતાના સ્વભાવ ઓળખીને પોતાના એને વેદનમાં આવે છે કે આકુળતા છે આ સ્વભાવ જ્ઞાન છે એ શાંતિરૂપ છે, એનાથી છૂટી નથી શકતો ભેદ ના ન થતો, પણ એ અમુક પ્રકારે નિશ્ચય તો કરી શકે છે. એના પોતાના વેદનમાં પણ એને જણાઈ શકે એવું છે કે આ આકુળતા છે આ શાંતિ છે જ્ઞાન છે નાયકતા છે શાંતિ છે.
જ્ઞાની ધર્માત્મા ને ભગવાન ને સુખ કેવું હશે એ પણ નક્કી થઈ શકે
વેદન થી નક્કી નહીં, એ અનુમાન થી નક્કી કરે સુખ કેવું હોય સુખ નું વેદન એને
પોતાનું
આનાથી વિરુદ્ધ સુખ એ અનુમાન થી નક્કી કરે છે. આકુળતા થી વિરુદ્ધ નિરાકુળતા એટલું એ નક્કી કરે, પણ એ આનંદ ગુણ ને નક્કી કરવો એ અનુમાન થી નક્કી કરી શકે. આનંદ ગુણ કે એને વેદનમાં નથી આવતો એ અનુમાન થી અમુક પ્રમાણો ઉપરથી નક્કી કરશે, યુક્તિ થી સ્વભાવ થી અમુક નક્કી કરશે ને વેદન માં નથી આવતું.
આપણું જે આનંદ સ્વાદ આવે છે એ પોતાનું તો વેદન થાય છે એટલે જ્ઞાન ની સૂક્ષ્મતા થતા
એને પકડાય કે આમ સુખ પકડાય કે નિરાકુળતા એ સુખ, આકુળતા એ દુઃખ, પણ એ આનંદ ગુણ છે એ એને અનુમાનથી આ પ્રમાણો ઉપરથી નક્કી કરે કે જીવ આનંદ ને ઈચ્છી રહ્યો છે માટે આત્મામાં કાંઈ એવો આનંદ ગુણ છે કે જેને એ પોતે ઈચ્છા કરે છે મળતું નથી. આત્મામાં એવો સ્વભાવ છે આનંદ ગુણ.
શુદ્ધ પરિણતિ વર્તે છે એ શુદ્ધ પરિણતિ પકડાય
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 ઉપયોગ બહાર છે તો પરિણતિ કામ કરે. વેદન પોતે છૂટણ છૂટો રહે છે, ઉપયોગ બહાર જાય તોય પણ પોતે નાયક ની ધારા છૂટણ છૂટો ગમે તે વિકલ્પ આવે જ્યાં ઉપયોગ બહાર રોકાતો હોય તો એકત્વ બુદ્ધિ તૂટી ગઈ છે, બે જ્ઞાન ની ધારા વર્તે છે. નાયક ની પરિણતિ છૂટી વર્તે છે, નાયક એ પરિણતિ નું વેદન છે. અંશે શાંતિ સમાધિ વર્તે છે, પેલા ની જેમ એકમેક આકુળતા રૂપ થઈ જતો નથી, છૂટતો રહે છે, એ પરિણતિ નું વેદન છે. અને ઉપયોગ ભલે બહાર છે એટલે પોતે પોતાને વેદન એને નથી કે જાણી શકતો નથી, ઉપયોગ મૂકે તો જ જાણે એવું નથી, ન્યાય ની પરિણતિ કામ કરે છે. નિર્વિકલ્પ નો આનંદ એક જુદી વસ્તુ છે, પણ વર્તમાન ધારામાં શાંતિ નું વેદન એને વ્યક્ત થાય.
નિર્વિકલ્પ વખતે જે આહલાદ વિધાય અને જે પરિણતિ શાંતિ નું વેદન થાય છે એ બે માં આટલું શું પડે છે?
એ વિકલ્પ છૂટીને આનંદ આવે છે, એ આનંદ જુદો છે. વિકલ્પ તરફનો ઉપયોગ છૂટી ગયો ને એકલો આત્મા રહી ગયો, ઉપયોગ આત્મામાં જામી ગયો ને એ જે આનંદ આવે છે, વિકલ્પ છૂટીને જે આનંદ આવે છે તે આત્માના જે આત્મા ઉપર દ્રષ્ટિ તો હતી નાયકની પરિણતિ, પણ એમાં જે લીન થઈ ગયો એ લીન થઈને જે આનંદ એ આવે છે એ જુદો છે. એ ભેદજ્ઞાનની ધારા વચ્ચે સવિકલ્પ દશામાં એ આનંદ નથી હોતો, એને શાંતિ હોય છે. વચ્ચે જેને છે શાંતિ નું વેદન રહે છે, સવિકલ્પતા. એ શાંતિ નું વેદન જે છે એ શાંતિ નું વેદન એકત્વ બુદ્ધિમાં હોતું નથી, એ જે ભ્રાંતિની દશામાં એ શાંતિ નું વેદન નથી હોતું. જેને સમય દ્રષ્ટિ વેદનાની ધારામાં જે શાંતિનું વેદન છે એવું વેદન, એ વેદન એને એકત્વ બુદ્ધિમાં ભ્રાંતિમાં નથી, વેદન જુદું. પણ એનાથી જે નિર્વિકલ્પ દશાનો જે આહલાદ છે એ આહલાદ જુદો છે. પાછળ વિકલ્પ છૂટીને જે આવે છે આકુળતા, એને અસ્થિરતા જે હતી અસ્થિરતા પણ એને ગૌણ થઈ ગયા, બુદ્ધિપૂર્વક થઈ ગઈ એટલે અસ્થિરતા પણ નથી. એકલો ઉપયોગ જામી ગયો, પોતે એકાકાર આત્માનો થઈ ગયો એટલે એ આનંદ જુદો છે. અને સવિકલ્પતામાં અંશે અસ્થિરતા છે એટલે અંશે શાંતિ નો જેટલી દશા વેદનાની ધારાની જે ચાલુ છે એ શાંતિ નું વેદન છે. પણ એ પરિણતિ જાત એટલે ઈ શાંતિ, શાંતિ જુદી, શાંતિ અને આનંદ એ બે જુદી વસ્તુ છે. બધી પર્યાયો શાંતિ આનંદ ની પર્યાયો છે, પણ એ આનંદ જુદો છે ને આ શાંતિ જુદી છે. એ જુદી જાત જુદી છે, એ જે સવિકલ્પનામાં શાંતિ છે એના કરતા નિર્વિકલ્પ દશાનો આનંદ જુદી વસ્તુ છે, જુદું છે, એક નથી. કે આ થોડું છે અને ઝાઝું થઈ ગયું એમ પણ નથી.
બીજા જુદો છે. એ અનુપમ છે, જેને ઉપમા નથી લાગતો એ જુદો છે. એકલો આત્માના આશ્રય માંથી જે લીનતા આવે છે એ જુદી છે. અંદર જે લીન થઈને આવે છે એ શીર્ષ દશાને મળતો આનંદ છે, એ જુદો છે. સવિકલ્પતા માં એ જાત બે જુદી છે. એક ચારિત્ર દશાની પર્યાય કહેવાય, પણ એ જાત જુદી છે. એ શીર્ષ દશાનો નમૂનો કહેવાય છે, એ સવિકલ્પતામાં ઈ નથી. એને અતિન્દ્ર ઈ નથી, શાંતિ નું વેદન છે, નાયક નું વેદન. અંતર્મૂર્ત નો જ ઉપયોગ છે. એમાં લીનતા વધીને ચારિત્ર તરફ જો શ્રેણી જાય તો કેવળ જ્ઞાન છે, ચારિત્ર દશા નથી. હજી જે મુનિઓની દશા હોય એવી દશા અંતર્મૂર્ત શિવભૂતિ મુનિ ને અંતર્મૃતમાં એ દશા આવી ગઈ તો કેવળ જ્ઞાન. અંતરમાં અંતરમાં જો ચારિત્ર ની દશા આવી ગઈ તો અંતરમાં પણ એને મુનિ દશા તો કેવળ જ્ઞાન. સંવેદન પ્રત્યક્ષ છે, જ્ઞાન ને પરોક્ષ કહેવાય છે. મતિશ્રુત કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, મતિશ્રુત પરોક્ષ છે. પણ પોતે કઈ પરોક્ષ એટલે કઈ પરથી જેના એવું થોડું છે, પોતે પોતાના વેદન થી જેના એવું છે. સંવેદન પ્રત્યક્ષ છે, પોતાની અનુભૂતિ પ્રત્યક્ષ છે, ન થઈ શકે એવું નથી. તો શાસ્ત્રમાં આવે છે, સમયકાળમાં આવે, ચોથે સ્થાને સ્વાનુભૂતિ થાય. એ કઈ કેવળ જ્ઞાનની વાત નથી, એમાં સ્વાનુભૂતિની વાત છે. ચોથા ગુણ સ્થાન
ભગવતી માતા જય.